සභාව කල් තැබීම ගරු ඇමතුමා
සභාපතිතුමනි සභාව මැයි මස තුන්වෙනිදා පස්වරු එක දක්වා කල් තැබිය යුතුයි මං යෝජනා කරනවා.
පාර්ලිමේන්තුව මැයි මස තුන්වෙනි දින පස්වරු එක දක්වා කල් තැබෙනවා. කල් තබාන අවස්ථාවේ යෝජනාව ඔනරබල් තිලක රාජා.
කල් තැබීමේ යෝජනාව මහවැලි සංවර්ධන යෝජනා ක්‍රමය යටතේ දේපළ හයිමුවන්ට වන්දි ලබාදීම පිණිස වතුඉඩම් බෙදා දෙන ලදී. එවක රජයේ භාරය පැවති ජනවසුම් වතුයාය පෞද්ගලිකායට බෙදාදීමෙන් පසුව එහි වාසය කළ කම්කරු පවුල් වතු ආශ්‍රිත රැකියාවද හයිම් වී තමත් ජීවත් වූ ලයිම් කාමර වෙනත් කිසිදු පාසුකම් නොමැතුව ජීවත් වේ. මහවැලි සංවර්ධන යෝජනා ක්‍රමය යටතේ මෙවැනි ආණියට පත් ජනතාවට වන්දි ලබාදීමට බොහෝ උත්සාහතරුවද පසුගිය 30 අවුරුදු කාලයක් පුරා කිසිදු ක්‍රියාමාර්ගයක් නොගෙන දෙඩි අපහසුතාවයේ මැද ජීවත්වන වතුකම්කරු පවුල්වලට සුදුසු සහනයක් ලබාදීමට මහවැලි සංවර්ධන අධිකාරියට අයත් විශේෂ භාර ගරු අමාත්‍යතුමා කටයුතු කළ යුතු බව මෙම ගරු සභාවේ යෝජනා කරමි. ගරු මූලාසනුර මන්ත්‍රීතුමනි, මම යෝජනා ඉදිරිපත් කිරීම සිංහල භාෂයෙන් ඉදිරිපත් කළේ මේ ජාතික වැදගත්කම තියෙන යෝජනාවක් හැටියට. නමුත් මේ හානියට පත් වූ මගේ දිස්ත්‍රික්කයේ ජනතාව වෙනුවෙන් ඒ දමිළ භාෂාව කතා කරන මගේ මව් භාෂාව වෙන දමිළ භාෂාව කතා කරන ජනතාව වෙනුවෙන් මම අගේ ඉදිරිපත් කිරීම අවුරුදු 33ක් වෙනි පැරණි බලාපොරොත්තුවක් තියෙන ඒ ජනතාව වෙනුවෙන් මගේ කතාව ඉදිරියේ දෙමළ භාෂෙන් කතා කිරීමට අවසර ලබා දෙන ඉල්ලා සිටිනවා. ගෞරව සභිකත් තලමේදාංගම උරුපිනර අවර්களே, இன்று இந்த சபையில் நான் பிரேரிக்கும் இந்த பிரேரணை மிகவும் அனுதாபத்திற்குரிய மிகவும் வித்தியாசமான பிரச்சனையை கொண்ட ஒரு பிரேரணையாக இருக்கிறது. உங்களுக்கு தெரியும், இந்த நாட்டில் முன்னெடுக்கப்பட்ட அபிவிருத்தி திட்டங்களுள் மிகவும் சிறந்ததும் ஒட்டுமொத்த நாட்டையும் ஒன்றிணைக்கக்கூடிய ஒரு ஆறாக ஒரு நதியாக நமது நாட்டிலே பிரசித்தி பெற்ற மகாவலி நதியை மையப்படுத்தி மகாவலி அபிவிருத்தி திட்டம் இந்த நாட்டில் பல மாற்றங்களுக்கு வழிவகுத்தது. விவசாயம் உள்ளிட்ட பல்வேறு சமூக பொருளாதார மாற்றங்களுக்கு வித்திட்ட அந்த திட்டத்தில் ஆற்றுப்படுக்கை நீரில் மூழ்கிய சந்தர்ப்பங்களில் அந்த ஆற்றுப்படுக்கையை அண்டி வாழ்ந்த மக்களுக்கு நிவாரணமாக வேறு பிரதேசங்களிலே வெவ்வேறு நிவாரணங்கள் பெற்றுக் கொடுக்கப்பட்டது. அந்த வகையிலே அந்த மகாவலி அபிவிருத்தி திட்டம் நடைமுறைப்படுத்தப்பட்ட போது கண்டி மாவட்டத்தின் ஒரு பகுதியில் பாதிப்புற்ற மக்களுக்கு நுவர்லியா மாவட்டத்தின் கொத்மலை பிரதேசத்தில் அதேபோல் கண்டி மாவட்டத்தின் திகன பிரதேசத்தில் பல்வேறு தோட்டக்காணிகள் நிவாரணமாக பரிந்துரைக்கப்பட்டது. அப்போது இந்த பெருந்தோட்டங்கள் JDB என சொல்லப்படுகின்ற மக்கள் பெருந்தோட்ட அபிவிருத்தி சபை நிர்வாகத்துக்கு கீழாக இருந்தது. அதன்போது தோட்டங்கள் பகிர்ந்தளிக்கப்பட்ட பொழுது அந்த தோட்டங்களில் வேலை செய்த தொழிலாளர்கள் பெரும்பாலானவர்கள் தேயிலை தொழிற்துறை இருக்கக்கூடிய மேலை மாவட்டங்களால் நுவர்லியா மாவட்டங்களின் மேலை பகுதியில் குடியேற்றப்பட்டமே நாங்கள் அறிந்திருக்கிறோம். தலவாக்கலை பகுதியிலே, லிந்தலை பகுதியிலே, நவதிஸ்பன என்கின்ற போன்ற இடங்களிலெல்லாம், திஸ்பன போன்ற இடங்களிலெல்லாம் அவ்வாறான குடியிருப்புகள் அமைக்கப்பட்டு அந்த தொழிலாளர்கள் தங்களது தோட்டங்கள் பகிர்ந்தளிக்கப்பட்டதன் காரணமாக தொழில் செய்வதற்காகவும் வாழ்வதற்காகவும் வேறு தோட்டங்களில் குடியேற்றப்பட்ட பல்வேறு சந்தர்ப்பங்களை நாங்கள் பார்த்திருக்கிறோம். இருந்தபோதும் கூட கொத்மலை பிரதேச செயலகத்துக்குட்பட்ட திஸ்பனம் இலக்கம் ஒன்று எனப்படுகின்ற முச்சக்குட்டை எனப்படுகின்ற தோட்டம், அதேபோல் கட்டுக்குள்ளை எனப்படுகின்ற தோட்டம், இதனை கிராம சேவகர் பிரிவின் அடிப்படையில் பார்த்தால் குணமடித்த என்கின்ற இலக்கம் 462B கிராம சேவகர் பிரிவும், கட்டுக்கொள்ள எனப்படுகின்ற 462C எனப்படுகின்ற கிராம சேவகர் பிரிவும் இந்த தோட்டங்களுக்குள் அடங்குகின்றது. இந்த தோட்டங்கள் 33 வருடங்களுக்கு முன்பதாக 1984 ஏப்ரல் மாதம் 17 திகதி அந்த பிரதேசங்களிலே, கண்டி மாவட்டத்தின் சில பிரதேசங்களிலே பாதிக்கப்பட்ட மகாவலி அபிவிருத்தி திட்டத்தினால் பாதிக்கப்பட்ட குடும்பங்களுக்காக பகிர்ந்தளிக்கப்பட்டது. இவ்வாறு பகிர்ந்தளிக்கப்பட்ட போது அவர்கள் யார் பாதிப்புற்றார்களோ அவர்களுக்கு தேவை கருதி விபி எனப்படுகின்ற நல்ல தேயிலை உற்பத்தி செய்யக்கூடிய பிரதேசங்கள் ஒரு குடும்பத்திற்கு 3/4 ஏக்கரும், அதேபோல் அவர்கள் வீடமைத்துக் கொள்வதற்கான தேவையுமாக 1/4 ஏக்கருமாக 1 ஏக்கர் நிலம் அவர்களுக்கு பகிர்ந்தளிக்கப்பட்டிருக்கிறது. அதேபோல் இன்னும் ஒரு வகையான சற்றே தரம் குறைந்த தேயிலை பிரதேசம் காணி பிரதேசம் அமைந்த பிரதேசங்களுக்கு 1/2 ஏக்கர் தேயிலை காணியும் 1/4 ஏக்கர் வீடமைப்புக்கான காணியும் பகிர்ந்தளிக்கப்பட்டிருக்கிறது. இந்த பகிர்ந்தளிப்பது தொடர்பாக நான் எந்த பிரச்சனையும் அல்லது விரோதத்தையும் நான் முன்வைக்கவில்லை. பிரச்சனை எங்கே இருக்கு? இவ்வாறு 284 குடும்பங்களுக்கு பகிர்ந்தளிக்கப்பட்டது ஒரு தோட்டம், மொச்சக்கோட்டை தோட்டம் எனப்படுகின்றது அல்லது கட்டுக்கொள்ள தோட்டம். இந்த பகிர்ந்தளிக்கப்பட்டது ஒரு புறம் இருக்க, இந்த எஞ்சிய தோட்டம் அந்த காணி பகிர்ந்தளிப்பு போக எஞ்சியதாக உள்ள நிலப்பரப்பை அடிப்படையாக வைத்துக்கொண்டு 1993 நவம்பர் 12 வரை JIDB நிர்வாகம் அங்கே தோட்டத்தை நடத்தி வந்த நிலையில் அங்கே லயனறைகளில் வசித்து வந்த தோட்ட தொழிலாளர்கள் அந்த தேயிலை தோட்ட தொழிலாளர்களாகவும் தொடர்ச்சியாகவும் வேலை செய்து வந்தார்கள். அவரது வரைக்கும் பிரச்சனை இருக்கவில்லை. கிட்டத்தட்ட 9 வருடங்கள், 84 பகிர்ந்தளிக்கப்படுகிறது, 93 வரையில் அந்த தோட்டம் நடாத்தப்படுகிறது ஒரு பகுதி. எனவே அதில் தொழிலாளிகளாக இருந்து வந்தார்கள். அவர்களுக்கு பிரச்சனையும் இருக்கவில்லை. அந்த லயத்துடன் கூடிய வீட்டில் இருந்து கொண்டு அவர்கள் தொழிலாளியாக இருந்து வந்திருக்கிறார்கள். ஆனால் 93 பின்பதாக நடைபெற்ற ஒரு சம்பவம் தான் JIDB முழுமையாக நிர்வாகத்துக்கு உட்பட, அதாவது 92 தோட்டங்கள் தனியார் மயத்துக்குள்ளாகிறது. பெரும்பாலான சிறப்பாக இயங்கக்கூடிய தோட்டங்களை JIDB-யிலிருந்து RPC எனப்படுகின்ற பிராந்திய கம்பெனிகள் பெற்றுக்கொள்கின்றன. எனவே இந்த JIDB நிர்வாகம் இதனை ஒழுங்காக நடைமுறைப்படுத்தாத நிலையில் அந்த எஞ்சியிருந்த தோட்டத்திலும் பெருந்தோட்ட நிர்வாகம் இல்லாமல் போக இந்த தோட்ட தொழிலாளர்கள் தொழிலை இழக்கிறார்கள். இவ்வாறு JIDB கைவிட்ட அந்த நிலப்பரப்பை ஏற்கனவே காணிகள் பகிர்ந்தளித்து பெற்றுக்கொண்ட அந்த 284 குடும்பத்தைச் சேர்ந்தவர்களும் மேலதிகமாகவும் ஒரு சுயாதீனமாக தன்னிச்சையாக அவர்கள் தங்களுக்கிடையே பகிர்ந்து கொள்கிறார்கள். இப்பொழுது அதே காலகட்டத்தில் அறங்கலை என்கின்ற அது பக்கத்தில் இருக்கக்கூடிய தோட்டத்தையும் இந்த பாதிப்புற்ற தொழிலாளருக்கு பிரித்து கொடுக்க வேண்டும் என்று நிலைப்படுக வருகிற பொழுது ஏற்கனவே பகிர்ந்தளிக்கப்படுவதற்கு உறுதியளிக்கப்பட்டவாறு ஏற்கனவே பெற்றுக்கொள்ளவர்கள் அதனிலும் ஒரு பாகத்தை பெற்றுக்கொள்ளும் போது இந்த காணி பகிர்ந்தளிப்பில் ஒரு பிரச்சனை வருகிற பொழுது ஒரு 34 குடும்பங்களை கொண்ட தோட்ட தொழிலாளர்கள் லயன் அறைகளுக்குள் மாத்திரம் மட்டுப்படுத்தப்படுகிறார்கள். ஒரு புறத்தில் அவர்களது ஜீவனோபாயமாக இருந்த பெருந்தோட்ட கைத்தொழில் துறை அங்கே மூடப்படுகிறது. மறுபுறத்தில் அவர்களது வீட்டை தவிர, அந்த லயன் வீட்டை தவிர வேறு எவ்விதமான வாய்ப்பு வசதிகளும் இன்றி அவர்கள் அங்கே குடியமர்த்தப்படுகின்ற நிலை காணப்படுகிறது. இந்த பிரச்சனை தொடர்ச்சியாக வந்த காலத்தில் 2011 9/27 அவர்களுக்கு ஒரு அறிவித்தல் கடிதம் கிடைக்கிறது. உங்களுக்கு 20% காணிகள் பெற்றுக்கொள்வதற்கான உரிமை இருக்கிறது. தொடர்ந்தும் தோட்ட தொழிலாளிகளாக நீங்கள் இருக்க வேண்டிய அவசியம் இல்லை. இதில் நீங்கள் வீடமைப்பு செய்து கொள்ளலாம் என்பது போல அறிவித்தல் கிடைக்கும் போது கூட இன்று வரை அவர்களுக்கு எந்த விதமான ஏற்பாடுகளும் செய்யப்படவில்லை. இப்போதைய நிலையில் பார்க்கின்ற பொழுது மகாவரி அபிவிருத்தி திட்டத்தில் பாதிக்கப்பட்ட மக்களுக்கு நிவாரணமாக இந்த குறித்த தோட்டம் பகிர்ந்தளிக்கப்பட்ட மக்கள் அங்கே காணி பரப்புகளுடன் வாழ்கின்ற நிலையில் பாரம்பரியமாக அதே தோட்டத்தில் வசித்து வந்த அந்த தொழிலாளர் குடும்பங்கள் செய்வதற்கு தொழிலும் அன்றி வாழ்வதற்கு வசதியான வீடுகளை பிரிவித்துக் கொள்வதற்கு காணியும் அன்றி ஒரு நிற்கதியான நிலைக்கு மாற்றப்பட்டிருக்கிற நிலைமை வந்திருக்கிறது. இது தொடர்பாக இந்த 33 வருடங்களும் பல்வேறு கடிதத் தொடர்புகளை அவர்கள் ஏற்படுத்தியிருக்கிறார்கள். பல்வேறு அரசு சார்பற்ற நிர்வனங்கள் அவர்களுக்கு அந்த பிரச்சனை சம்பந்தமாக சர்வதேச ரீதியாக எடுத்துக்கொள்வதற்கு முயற்சிகள் மேற்கொள்ளப்பட்டிருக்கிறது. இருந்தபோதும் அதை எந்த விதமான பயனும் அளிக்கவில்லை. மகாவலி அபிவிருத்தி சம்பந்தமான விடயங்களுக்கு அதிமேதகு ஜனாதிபதி அவர்கள் பொறுப்பாக இருக்கின்றார் என்கின்ற வகையில் இதே பாராளுமன்றத்தின் குழு அறை ஒன்றில் ஜனாதிபதி அவர்கள் இதுபோன்ற தங்களது அமைச்சுக்கு கீழாக, தனது பொறுப்புக்கு கீழாக வருகின்ற அமைச்சு சம்பந்தப்பட்ட விடயங்கள் எதுவும் பிரச்சனைகள் இருக்குமாக இருந்தால் அதனை தெரிவிக்கலாம் என்று எடுத்த வேண்டுகோளின் அடிப்படையில் நான் ஒரு பாராளுமன்ற உறுப்பினர் என்கின்ற அடிப்படையில் ஜனாதிபதி முன்னிலையிலும் இந்த பிரச்சனையை நான் எடுத்துரைத்திருக்கிறேன். அண்மையிலே ஜனாதிபதியிடம் அறிவியுங்கள் என்கின்ற ஒரு நிகழ்ச்சி திட்டத்திற்கு கீழாக மத்திய மாகாண ஆளுநர் நிலுக்கா ஏக்கநாயக்க அவர்கள் நூரலியா மாவட்ட செயலத்துக்கு வருகிறந்திருந்த போதும் கூட அந்த மக்களையும் அழைத்து வந்து அந்த மக்களது பிரச்சனைகளையும் முன்வைத்து நானும் ஒரு பாராளுமன்ற உறுப்பினர்களே இதையும் ஜனாதிபதி அவர்கள் கொண்டு வந்திருக்கிறேன். இந்த பிரேரணை, இந்த ஒத்துழைப்பு வேலை பிரேரணை என்பது கடந்த வருடம் ஜூலை மாதம் என்னால் இந்த சபைக்கு சமர்ப்பிக்கப்பட்டது. இந்த துரதிர்ஷ்டமோ தெரியாது, கிட்டத்தட்ட 8 மாதங்கள் கழித்தே நான் இந்த சபையில் இந்த பிரச்சனையை பேச வேண்டியிருக்கிறது. இந்த சபையில் இந்த பிரச்சனையை முன்வைப்பதன் ஊடாக நாங்கள் எதிர்பார்ப்பது என்னவென்றால், இந்த மக்களுக்கு உரிய நிவாரணம் பெற்றுக் கொடுக்க வேண்டும். சபைக்கு தலைமைதாங்க உறுப்பினர் அவர்களே, இந்த இடத்தில் ஒரு சோகமான சம்பவம் ஒன்றையும் நான் உங்களுக்கு பதிவு செய்ய வேண்டும். நான் கடந்த வருடம் இந்த பிரச்சனையை ஒரு பாராளுமன்ற உறுப்பினராக மக்களினிடம் வந்து சொல்லிய பிறகு, அவர்கள் வாழ்விடத்திற்கு சென்று உண்மையில் நிலவரம் என்ன என்பதை பார்ப்பதற்காக சென்றிருந்தேன். ஒரு ஒரு ஒன்று ரெண்டு லைன் அறைகளில் அந்த மக்கள் வாழ்ந்து கொண்டிருக்கிறார்கள். இறுதி நிலங்கள் எல்லாம், ஏனைய நிலங்கள் எல்லாம் ஏனைய மக்களுக்கு பகிர்ந்தளிக்கப்பட்டிருக்கிறது. இந்த லயன் அறைக்குள்ள மலசலக்கூடம் இன்னும் ஒரு காணின் உரிமையாளராக இருக்கிறார். எனவே இவர் மலசலக்கூடத்தை பாவிக்க முடியாத நிலை இருக்கிறது. இவர் மேலதிக வருமானத்துக்காக பயன்படுத்தக்கூடிய, ஜீவனமாக பயன்படுத்தக்கூடிய மாடு வளர்ப்பு வளர்ப்பதற்கான கொட்டில் இவரது வீட்டிலிருந்து தள்ளி இருக்கிறது. அது வேறொருவரின் காணிக்கு உரிமையானதாக இருக்கிறது. இப்படி இக்கட்டான நிலையில் இவர்களது கூரை தண்ணீர் அவர்களது காணில் விழுவதாக பிரச்சனை. நான் போகின்ற பொழுதே கடும் மழை, அப்பொழுது அந்த பிரச்சனை அங்கே எழுந்திருக்கிறது. அந்த மக்கள் வருகின்ற அரசியல்வாதிகள் அதிகாரிகள் எல்லோருக்கும் அதனை முறையிட்டு அவர்களால் முடியாத நிலையில் என்னிடம் ஒரு வேண்டுகோள் விடுத்தார்கள். எங்களுக்காக இந்த இடத்திற்கு வந்து இந்த பிரச்சனையை பார்வையிட்டிருக்கிறீர்கள், எங்களது நிலைமையை பாருங்கள், குறைந்தபட்சம் இந்த பிரச்சனை தீர்க்கப்பட்டு எங்களுக்கு உரிய நிவாரணம் பெற்றுக் கொடுக்கப்படும் வரை எங்களுக்கு மின்சார வசதியாவது ஏற்படுத்தி தாருங்கள் என்கின்ற வேண்டுகோளை என்னிடம் முன்வைத்தார்கள். அந்த வேண்டுகோளை ஏற்றுக்கொண்ட நான் எமது அமைச்சினால் முன்னெடுக்கப்படுகின்ற செமட்டைலிய வெடசட்டான என்கின்ற அனைவருக்கும் வெளிச்சம் என்கின்ற நிகழ்ச்சி திட்டத்தின் கீழ் அவர்களை விண்ணப்பிக்க கோரி அவர்களுக்கு மின்சாரத்தை பெற்றுக் கொடுப்பதற்கான ஏற்பாடுகளை செய்தேன். அவ்வாறு மின்சாரத்தை பெற்றுக் கொடுக்கின்ற பொழுது இன்னும் ஒரு சிக்கல் இருக்கிறது. தோட்டப்பகுதியாக இருந்தால் தோட்ட அதிகாரிகள் அந்த விண்ணப்பத்திலே கையொப்பமிட வேண்டும் என்கின்ற ஒரு பிரச்சனை வளமையாக இருந்து வருகிறது. அதனை நாங்கள் மறுத்துரைத்தோம். அப்படி ஒரு தேவை இல்லை என்கின்ற அடிப்படையில் பரவலாக அந்த தோட்ட அதிகாரியின் கையொப்பம் தேவையில்லை என்கின்ற நிலைமை உருவாக்கிய பொழுது, இந்த குறிப்பிட்ட தோட்ட தொழிலாளிக்கு நாங்கள் வேண்டுகோள் விடுத்தோம், தோட்ட துறைமார் அதில் கையொப்பமிட வேண்டியதில்லை என. இவர்களுக்கு ஏற்கனவே அப்படி ஒரு நிர்வாக முறையே இல்லை. இப்பொழுது அவர்கள் தனியே அந்த லயத்திற்குள் மாத்திரம் வாழுகின்ற ஒரு மக்களாக இருக்கிறார்கள். எனவே அதற்கு தேவையில்லை என்கிற பொழுது கிராம நிலதாரி, கிராம சேவை அதிகாரி ஒப்பமிட்டால் அவருக்கு மின்சாரத்தை பெற்றுக் கொடுக்கலாம் என்கிற நிலை வருகின்ற பொழுது அது பெற்றுக் கொடுக்கப்பட்டது. பிரச்சனை இங்கே தான் வருகிறது. அவருக்கு, அந்த குடும்பங்களுக்கு மின்சாரத்தை பெற்றுக் கொடுத்த காரணத்தினால் ஒரு சிங்கள அதிகாரியாக இருந்த போதும் கூட அந்த கிராம சேவகர் இந்த கிராமத்தில் உள்ள ஏனையோரால் தாக்குதலுக்குள்ளாகி வைத்தியசாலையில் அனுமதிக்கப்பட்டார். இது மிக மோசமான நிலைமை. ஏற்கனவே மரமேறி விழுந்தவனை மாடேறி மிதித்த கதையாக அந்த லயங்களுக்குள் மட்டும் மட்டுப்படுத்தப்பட்டு வைத்திருக்கின்ற, ஜீவனோபாயம் இல்லாமல் துடித்துக் கொண்டிருக்கிற அந்த மக்களுக்கு ஓரளவு வெளிச்சத்தை பெற்றுக் கொடுக்கிற, மின்சாரத்தை பெற்றுக் கொடுப்பதற்கு உதவி செய்தார் என்ற காரணத்திற்காக ஒரு இனவாத கண்ணோட்டத்தோடு அந்த கிராம அதிகாரி தாக்கப்பட்டிருக்கிறார் என்பது எந்த வகையிலும் ஏற்றுக்கொள்ள முடியாது. எனவே இன்றைய சூழல் தொடர்ச்சியாகும். இந்த மக்கள் அந்த இடத்தில் வெளியேற்றப்பட வேண்டும் என்கின்ற ஒரு நிலைமை காணப்படுகிறது. அந்த மக்களும் ஒரு நிவாரணத்தை வேண்டி நிற்கிறார்கள். எனவே இந்த உயரிய சபையிலே ஒரு பாராளுமன்ற உறுப்பினர் என்கின்ற வகையிலே அந்த மக்களுக்கு உரிய தீர்வை பெற்றுக் கொடுக்க வேண்டிய பொறுப்பும் கடப்பாடும் அமைச்சுக்கு இருக்கிறது என நினைக்கிறேன். குறிப்பாக இது அதி கௌரவ ஜனாதிபதி அவர்களின் கீழாக இயங்குகின்ற, மகாவலி அபிவிருத்தி அமைச்சு கீழாக வருகின்ற ஒரு ஒரு நிகழ்ச்சி திட்டம். எனவே இவர்களுக்கு இப்பொழுது அந்த 20% காணி என்பது கூட ஒரு போதாத நிலைமைக்கு வந்துவிட்டது. காரணம், அந்த 20% நிலத்தில் அவர்கள் வீடுகளை கட்டிக்கொள்ளலாமே தவிர இவர்கள் பாரம்பரியமாக செய்து வந்த தோட்டத் தொழில் இல்லாமல் செய்யப்பட்டிருக்கிறது. எனவே அதனை பெற்றுக் கொடுக்க வேண்டிய தேவையும் இருக்கிறது. எனவே அதற்கு அண்மித்த தோட்டமாக இருக்கக்கூடிய குலப்பத்தின தோட்டத்திலே அங்கே கைவிடப்பட்ட தோட்ட காணிகள் இருக்கிறது, JDB காணிகள் இருக்கிறது. அதில் ஒரு குறிப்பிட்ட அளவாக ஏற்கனவே மகாவலி அபிவிருத்தி திட்டத்தில் பாதிக்கப்பட்டு நிவாரணமாக வழங்கப்பட்ட அந்த மக்களுக்கு வழங்கப்பட்டது போல ஒரு 3/4 ஏக்கர் நிலமோ அல்லது 1 ஏக்கர் நிலமோ அவர்களுக்கு ஜீவனோபாயத்துக்கான நிலமாகவும், 1/4 ஏக்கர் பகுதி அல்லது அந்த வீடமைப்புக்கான பொருத்தமான ஒரு நிலமும் வழங்கப்பட்டு சரிசமனான அளவிலே அந்த பகுதியிலே அந்த மக்களுக்கு வாழ்வாதாரத்தை ஏற்படுத்தி கொடுக்க வேண்டும் என்பதே என்னுடைய பிரேரணையின் முக்கியமான நோக்கமாக இருக்கிறது. அதைத்தான் அந்த மக்கள் எதிர்பார்க்கிறார்கள். நாங்கள் செய்ய வேண்டியது கூட இந்த 34 வருடங்களும் கைவிடப்பட்ட அந்த மக்கள் கூட்டத்துக்கு செய்கின்ற ஒரு பிரதி உபகாரமாக கூடமாக இருக்கும். நிச்சயமாக நாங்கள் அவ்வாறான பிரதி உபகாரத்தை பெற்றுக்கொள்வதன் ஊடாகத்தான் அதனை சரி செய்ய முடியும். காலங்காலமாக யாரும் தவறு செய்திருக்கலாம். இங்கே தவறுகளை சுட்டிக்காட்டுவதும் தவறுகள் நிகழ்ந்ததை எடுத்து பேசுவதும் விஷயமல்ல. முக்கியமாக இந்த மக்களுக்கு அவர்களுக்கு எத்தகைய ஒரு நிவாரணத்தை நாங்கள் பெற்றுக் கொடுக்க போகிறோம் என்பதில் தான் எங்கள் தங்கியிருக்கிறது. அண்மையிலே நாங்கள் கேள்விப்பட்டோம், கண்டி மாவட்டத்திலே பல பிரதேசங்களிலே போராட்டங்கள் நடந்து கொண்டிருக்கின்றது. ஹந்தானை பகுதியிலே யாபக் தோட்டத்திலே இவ்வழி பல தோட்டங்களிலே இந்த காணி பகிர்வு சம்பந்தமாக வெளியார் வந்து காணிகளை அளக்கிறார்கள் என்கின்ற பிரச்சனை இருக்கிறது. நாவலப்பட்டி நாகஸ்தன பிரதேசத்திலே இந்தவர்கள் பல்வேறு பிரச்சனை இருக்கிறது. இந்த துறைக்கு பொறுப்பாக இருக்கக்கூடிய அமைச்சர் இங்கே வருகை தந்திருக்கிறார். அவரும் கண்டி மாவட்டத்தைச் சேர்ந்தவர், கம்பரை பிரதேசத்தைச் சேர்ந்தவர், மக்களின் நன்மதிப்பை பெற்றவர். என்னை பொறுத்தவரைக்கும் அவரது இல்லத்துக்கும் இந்த பிரச்சனை இருக்கின்ற நடைபெற்றுக் கொண்டிருக்கின்ற இந்த குழப்பத்தில் இருக்கும் பாரிய ஒரு தூரம் இல்லை. எனவே இந்த மக்களின் பிரச்சனையை நன்கு அறிந்தவராக அவர் இருந்திருப்பார். எனவே இந்த உயரிய சபையின் ஊடாக இந்த சபைக்கு பிரசன்னம் செய்திருக்கும் அமைச்சர் அவர்கள் உரிய தீர்வினை பெற்றுக் கொடுக்க வேண்டும் என வேண்டுகோள் விடுத்து வாய்ப்புக்கு நன்றி கூறி விடைபெறுகிறேன். நன்றி, வணக்கம்.
தேங்க்யூ. ගරු නිහාල් ගලප්පත්‍රි මන්ත්‍රීතුමා යෝජනා ස්ථිර කිරීමේ
ගරු මූලාසනට මන්ත්‍රීමනේ මේ රටේ හදගැස්ම තීරණය කරන ඒ අහිංසක දුගී දුප්පත් වතුකම්කරු ජනතාවගේ අයිතිය තහවුරු කිරීම පිණිස තිලකරාජා මන්ත්‍රීමා ගෙන ලද යෝජනාව මා ඉතාමත්ම කැමැත්තෙන් ස්ථිර කරනවා. අපි දන්නවා මේ රටේ මේක බහුවාර්ගික, ඒ වගේම බහුභාෂායික, ඒ වගේම බහු සංස්කෘතික රටක්, මහා ලොකු එකක් නෙවෙයි. ඒ නිසා මේ රටේ සිංහල, දෙමළ, මුස්ලිම්, බර්ගර්, මැලේ ජාතිකත්වයෙන් යුක්ත ශ්‍රී ලාංකික ජනතාවක් දිස්ත්‍රික්ක 24ක් 25ක් පුරාම ඉතාමත්ම ක්‍රමානුකූලව නොඋනත් විසිරලා පැතිරලා ජීවත් වෙනවා. ඒ හැම කෙනෙක්ම ඉතාමත්ම අමාරු දුෂ්කර කොන්දේසි යටතේ තමන්ගේ ජීවිතේ සරිකර ගන්නවා. ඒ නිසා අපි දන්නවා මේ මාතෘභූමිය තුල ජීවත් වෙන, ඒ වගේම අනාගතේ උපදින ඒ પરම්පරාවට හැම කෙනෙකුටම පක්ෂභේදිකින් ජාතිකත්ව භේදිකින් තොරව අපි පක්ෂයක් විතර විශ්වාස කරනවා ජීවත් වෙන්න. ඒ වගේම මිය ගියාට පස්සේදී ඒ ඔවුන්ගේ සිරුර මිහිදන් කරන්න අනිවාර්යයෙන්ම ඔවුන්ට අයිතියක් තියෙන්න ඕන. ඒකට අපට ඒක අහසේ පා කරලා අරින්න බෑ. ඒ වගේ මේ මලබිනිය නැත්තම් ගඟේ මූදේ පාකරලරින්න බෑ. ඒ නිසා අපේ මව්පොළුවේ තමයි ඒක මිහිදන් කරන්න අවශ්‍යලා තියෙන්නේ. ඒ නිසා සෑම කෙනෙකුටම අඩුම ගාන බින් අඟලක අයිතියක්, අඩුම ගාන අපිට පුළුවන් නම් හතර රියනක් හරි දෙන්න මිනිසුන්ට, තමන්ගේ මිනිවල දා ගන්න හරි ඒක ලොකු දෙයක් කියලා අපි විශ්වාස කරනවා. නමුත් අපි දන්නවා වසර 68ක් මේ රට පාලනය කරපු පාලකයෝ මේ පක්ෂ දෙක තමයි අදත් මෙරට පාලනය කරන්නේ. ඒ පක්ෂවල ජනාධිපතිවරු, අගමැතිවරු, ඇමතිවරු, ඇමතිවරියෝ, මේ වගේ සිංහල, දෙමළ, මුස්ලිම් වර්ග මැලේ මේ කියන්නා වූ හැම ජාතිකත්වයක්ම නියෝජනය කරමින් රට පාලනය කරලා තියෙනවා. නමුත් අපි අහනවා අද මේ තිලකරාජා මන්ත්‍රීමා විසින් ගෙනලද ඒ මහංගි යෝජනාව සැලකිල්ලට අරගෙන පුළුවන්කමක් ලැබුණද කියලා ඒ මිනිස්සුන්ගේ අයිතිය මේ මාතෘභූමියේ තහවුරු කරන්න. ඒ නිසා අපි දන්නවා තමුන්නාන්සලා හැම අවස්ථාවකදීම ඉතිහාසය කල්පනා කරලා බැලුවොතින් අක්කර දහස් ගණන් විදේශ රටවල්වලට, විදේශ කොම්පැනි වලට, බහුජාතික සමාගම් වලට බදු දෙනවා. ඒ අයගේ විවිධාකාර වගා කටයුතු කරගන්න, ඒ වගා කටයුතු කරන ඒ කිසිවක් ඒ අය අපේ රටේ ජනතාවගේ සුභසිද්ධියට, අපේ රටේ පාරිභෝගිකයගේ පරිහරණයට ලබා දෙන්නේ නැහැ. ඒ වේ අය විදේශ වෙළඳපොළට තමයි වගා කරන්නේ. දන්නව තමුන්නාසල මේ ආණ්ඩු දෙකෙන්ම ඔය සෝමාවතී පුදබිමේ ඒ ආසන්න අක්කර 5000 ඩෝල් සමාගමට, ඒ වගේම මොන්රාගල පැලවත්ත ප්‍රදේශයේ ඒ තක්කර 10000කට වැඩි ප්‍රමාණයක් ඒ කැවැන්ටිස් කියන කැවැන්ටිස් කියන ඒ කිසෙල් වගාවට ලබා දුන්නා. මට මතකයි මීට පෙර ආතුවත් ඒත් ඔය ඉන්ටර්බෙක්ස් කියන සමාගමක් ඇවිල්ලා කුඹුරුවල ඒ දුම්කල පවා වගා කරා. ඒවටත් ඉඩකඩම් දුන්නා. මේ විදියට අපේ රටේ සාරය මාරයන් මෙන් උරාබුන ඒ පුජ්‍යලීන්ට තමුන්නාන්සලා කිසිම ලෝභෝභකමක් නැතුව අත දිගෑරලා ඉතාමත්ම සුළු මුදලකට බදු සහන දීලා ඒ ඉඩම් ලබා දුන්නා. නමුත් මේ බිමේ පෙකෙනල කපාපු මේ බිමේ උත්පත්තිය ලබාපු ඒ මිනිස්සුන්ට අදත් ඉඩම් කෑල්ල ගන්න ගියන් පස්සේදී පතරංග ජාතකය වගේ මහා විශාල පෝම්මයක් පුරවන්න ඕන. ඒ පෝම්මගේ පෙරේවට පස්සේ මිනිසුන්ට ඉඩම් නෙවෙයි සීදි විහානි කරන්න සිද්ධ වෙනවා. ඒ තරම්ම නීරස තත්ත්වයක් තමයි දකින්න තියෙන්නේ. ඒ නිසා අනිවාර්යයෙන්ම මේ මාතෘභූමියේ ජීවත් වෙන හැම කෙනෙකුටම පළමුව ඉඩම් ලබා දීලා තමයි ඉතිරි ඉඩම් තියෙනෝ නම් ආයෝජනයක් විදියට රට යහපතක් වෙන විදියට ඉඩම් ලබා දීම කරනව නම් ඉතාමත්ම නීත්‍යානුකූලව අපේ ගැටලුවක් මතුවෙන්නේ නැහැ. එහෙම නොකරන එක තමයි අපි විශේෂයෙන් මේ මොහොතෙත් ප්‍රශ්න කරන්නේ. මහවැලි සංවර්ධන යෝජනා ක්‍රමය ආරම්භ කරේ අපි ශිෂ්‍ය වශයෙන් ඉන්න කාලේ. ඒ කාලේ අපට මතකයි විවිධාකාර පරස්පරතාවයන් මේකෙ මතු වුණා. අඩි දහස් ගාණක් ඉහළ කඳුකරේ මේ වගේ ජලාශයක් මහා පරිමාණ ජලාශයක් තැනුවයන් පස්සේදී අර අපි හරියට මේ හිටගෙන මහා බේසමක වතුර පුරවගෙන ඔලුෘත්‍යන් ඉන්න වගේනේ. ඒ නිසා මේකෙන් අනාගතයේදී පසර ජලය උරා ගැනීම නිසා විදාකාර නායම් සිදුවෙයි කියන ගැටලුව ඒ කාලේ මතු වුණා. විදාකාර භූවිද්‍යාඥයෝ කුලරත්න මහත්මයලා ඒ වගේ පෙරදින විශ්වවිද්‍යාලයේ භූගර්භ විද්‍යාඥයෝ මේ සම්බන්ධ විදාකාර ප්‍රකාශ කරනු ලැබුවා. මේ තුලින් අනාගතයේදී ස්වාභාවික ආපදාවන් වලට මේ අත්වමතික ක්‍රියාමාර්ගය බලපාවි කියලා අපි දැක්කා. ඒ විදිහේ දේවල් අද සිදුවෙනවා. එදා ඒ දැකපු විද්‍යාඥන්ගේ ඒ අදහස යථාර්ථයට බාට පත් වෙලා තියෙනවා. නමුත් අපි දන්නවා ඒ යෝජනා ක්‍රම කළ යුතුයි. යෝජනා ක්‍රම කරන්න ඕන. විශේෂයෙන්ම පරිසරය පිළිබඳව, ජනතාවගේ සිතුම් පැතුම් පිළිබඳව, රටේ ආර්ථිකය පිළිබඳව, රටේ භූගෝලීය පසුබිම් පිළිබඳව, ඒ වගේම සංස්කෘතිය පිළිබඳව, මේ සෑම දෙයක් පිළිබඳව නිශ්චිත විද්‍යාත්මක අධ්‍යයනය කිරීමෙන් පමණයි මේ දේවල් කළ යුතු කියලා අපි විශ්වාස කරන්නේ. ඒක නිසා මේ යෝජනා ක්‍රම වලට අපි අකමැති නෑ. ඒ විද්‍යාත්මක කළ යුතු කියන එකයි අපි විශ්වාස කරන්නේ. ඒ නිසා මේ මහවැලි යෝජනා ක්‍රමේ ඒ පටන් ගන්නකොට අපි දැක්කා විශාල භූමි භාගයක් නුවර දිස්ත්‍රික්කේ යට වුණා. ඒවයි තිබිච්ච ගම්බිම්, ඒ වගේම පූජනීය සිද්ධස්ථාන අදත් අපට පේනවා. ඒ ජලාශ හිඳුනායින් පස්සේදී, ජලය අඩු වුණායින් පස්සේදී ඒ ඓතිහාසික ස්ථාන, ඓතිහාසික නටබුන් මතුවෙනවා. ඒ ගෙවල් දොරවල් තාමත් මතුවෙනවා. මහා විශාල දෙවන්ත රුක්ෂතා වැස්මක් විනාශලා ගියා. ඒවත් දිලාපත් වෙලා අද අපට දකින්න තියෙනවා. ඒවයි කඩු සටහන්. ඒ නිසා මේ මහා දෙවන්ත භූමි භාගයන් යට කරලා ඒ යෝජනා ක්‍රම හැදුවට පස්සේදී ඒවට ජනතාවට යම් යම් ආකාරයෙන් ඉඩම් බෙදා දීමක් කරා. ඒවයි අපි දන්නවා විද්‍යාත්ම පදනමකින් තොරව ඒව කරා. ඒව කිරීමේදී විශේෂයෙන්ම සැලකිලිමත් තිබුණා. ඒවයි ජීවත් වෙච්ච පක්ෂභේදකින් තොරව ජාතිගත ජනතාවට සාධාරණ කිෂ්ඨ කරන්න. තිලතිලක රාජ මන්තුමා කිව් වගේම අපි දන්නවා ඔය ජනතාව පතු සංවර්ධන මණ්ඩලයේ කියලා තමුන්නාන්සලා මහලොකු නම් දා තිබුණට ජනතාව සතු කිසිම වත්තක් අද රටේ නැහැ. ඒ නිකම් බොරුවටමත් දාලා පවත්වගෙන ගියා ජනතාව සංවර්ධන මණ්ඩලයක් කියලා. නමුත් මේ බිම් අතීත රජයේ තිබුණා. තිබිලා ඊට පස්සේදී මේවයි වතු වගාව දියුණු වුණා. දියුණු වෙලා ඊට පස්සේ යම් කාලයකදී මේවා පුජ්ජලි අංශන තිබිලා රජයට පාර ගත්ත පාරගෙන දියුණු වුණා දිලා සමා ඊළාට මේවා ජනතා සංවර්ධන මණ්ඩලයට පැවරුවා පැවරුවෙන් පස්සේදී ඒවා තිබිච්ච අක්මිකතා නිසා ඒ පාලනයේ අයිතිමත්භාවය නිසා ඒ විනාශ වෙලා ගියා නමුත් ඒ ජනතා සංවර්ධන මණ්ඩලයේ ඒවයි මේ වතු වල වගා කටුතු කරපු ඒ අහිංසක ඒ දුගී දුප්පත් වතු කම්කරු ජනතාව මේවා වැඩි දියුණු කරන්න ලොකු උත්සාහයක යෙදුනා කැපකිරීම කරා ඒ කැපකිරීම කරත් එයා තමුන්නාන්සලා මේ ජනතා සංගතන මණ්ඩලයේ විසින් ඒ වතු පාරනකොට පුජ්ජලික අංශයට අනිවාර්යයෙන්ම ඒවයි ඒ වතු වල වැඩ කරපු ජනතාවටත් මේකේ අයිතිය තහවුරු කරන්න පුළුවන්කම තිබුණා නමුත් ඒව ඒ ආකාරයෙන් සිද්ධ වුණේ නැහැ වෙනත් අයට මේ වතු වල තිබිච්ච ඉඩකඩම් බෙදා දීම නිසා අර ජනතාව අසරණ භාවයට පත් වුණා පත් වෙලාද මේ මිනිස්සු ඉතාමත්ම අහිංසක ජීවිතයක් ගත කරනවා නන්නත් අරලා ඉන්නේ ඒ නිසා අපි විශේෂයෙන්ම කියනවා මෙන්න මේ ඉඩම් ඒ වතුකම් කර ජනතාවටත් යම් ප්‍රමාණයකට වගා කටුතු කරන්න බෙදා දුන්නම් කට්ටි කඩලා එහෙමනම් ඒකට අවශ්‍ය පොහොර ඒ අවශ්‍ය යෙදුම් ටික ලබා දුන්නා නම් ගියක් හදාගෙන අඩු ගාණේ අක්කර දෙක දෙක හරි අක්කර එකමාර එකමාර හරි මේ වගේ ලබා දුන්නා නම් ඒ ජනතාව මැදිහත් වෙලා මේ වතු ඉතාමත්ම ක්‍රමානුකූලව සංවර්ධනය කරලා ඒවා ජීවත් වෙලා තමන්ගේ මතු පරම්පරාවටත් ඒවා උරුම කරගන්න කටයුතු කරනවා නමුත් ඒකේ විදියට උනේ නැති නිසා ඇත්තටම ඔවුන් අසරණ බවට පත් වුණා නිසා අපි විශේෂයෙන් මිල්ලිමක් කරනවා මේ මොහොතේ හරි කල්පනා කරලා යාපේ තිලකරාජ මන්තුමා ගිනාපු යෝජනාව යථාර්ථයෙන් බවට පත් කරන්න අඩුම ගානේ ඒ වතු වල වැඩ කරපු ඒ වතුකම් කරන ජනතාවගේ අයිතිය තහවුරු කරන්න යම් ප්‍රමාණයක් හරි ඉඩම් ඉතිරලා තියෙනවා නම් ඒ ඉඩම් ඒ ජනතාවට ලබා දීලා අපේ ජාතික ආර්ථිකයට එයගේ මැදිහත් වීම උපයෝග කරගෙන සාධනීය කටයුත්තකට යොමු යුතුයි කියලා අපි විශ්වාස කරනවා ඒ නිසා අපි දන්නවා අද මේ වෙනකොට තේවගාවේ අනාගතයේ ඉතාමත්ම අවිනිශ්චිතයි මෙන්න මේ විදියට අර අත්නොමතිකව මේ වතු එක එක අයට පවරපු නිසා එයා මේවෙන් ලාභ ලැබීම මිස මේවා දිනු කිරීමක් කරන්නේ නැහැ ඒ නිසා අද අපේ ජාතික ආර්ථිකයට යම් ආකාරයක මැදිහත් වීමක් කරපු ඒ වතුගාව විසින් තේවගාව අද විනාශ මුකරපත්ලා තියෙනවා ඒ නිසා මේක යම් ප්‍රමාණයකට ගොඩ ගන්න පුළුවන්කම තියෙන්නේ අපි විශ්වාස කරනවා මේවයි ජීවත් වෙන මේවා සංවර්ධනය කරන වතුකම් කරු ජනතාවට යම් ප්‍රමාණකින් හරි මේවා බෙදා දීලා ගිවල් හදාගෙන එයාට වක්කීම් පවර්ලා මේවා සංවර්ධනය කරන්නයි කියන ඉල්ලීම මා මේ මොහොතේ කරමින් නියඳනවා
බොහොම ස්තුතියි පිළිතුරු කතාව ගරු අනුරාධ ජයරත්න අමාත්‍යතුමා
මූලාශ්‍රවණ රුඩ ගරු මන්ත්‍රීතුමනි මං හිතන්නේ අපේ තිලකරාජ මන්ත්‍රීතුමා බොහොම වැදගත් යෝජනාවක් ඉදිරිපත් කරලා තියෙනවා මේ යෝජනාව පිළිබඳව මං හිතන්නේ මහනුවර දිස්ත්‍රික්කයේ මන්ත්‍රීවරයෙක් හැටියට මං හිතන්නේ මහවැලිය පිළිබඳව අපි දෙවෙනුව කතා කරමු හැබැයි මහනුවර දිස්ත්‍රික්කයේ මන්ත්‍රීවරයෙක් හැටියට මම මේ පිළිබඳ බොහොම හොඳ අත්දැකීමක් මට තියෙනවා මොකද විශේෂයෙන්ම ගම්පල අපේ ආසන ගන්නකොට ගම්පල ආසනේ අපේ මන්ත්‍රීතුමාත් දන්නවා 121ක් දමිළ ජනතාවින් එදා මගේ පියා වැවිලි කර්මා මාන්තිවරයා හැටියට ඉන්නකොට මට මතකයි එතුමා ලයිම් කාමර කියන සංකල්පය වෙනුවට වතු නිවාස කියලා සංකල්පයක් ගෙනල්ලා පර්චස් 10ක ඉඩම් ප්‍රමාණයක් වතුකරේ ජනතාවට ලබා දෙන වැඩපිළිවෙල ක්‍රියාත්මක කරනකොට අපේ බෝමන් වතුයාය මේ පැතිවල ඉස්සල්ලා මේ ව්‍යාපෘතිය ක්‍රියාත්මක කරනකොට ඒ දමිළ ජනතාව ලැබපු සතුට අපි බොහොම පැහැදිලිව දැක්ක අත්විඳපු කණ්ඩායමක් ඒ නිසා මේ කාරණාව වතුකරේ ඒ වතුකරේ JDB ද SPC ද එහෙම නැත්නම් පෞද්ගලික වැවිලි සමාගම්ද කියන කාරණාව නෙවෙයි වතුකරේ පොදුවේ ඉන්න කම්කරුවන් විඳින දුක් ගැහැට පිළිබඳවත් ඔවුන්ගේ අයිතිවාසිකම් සහ විශේෂයෙන්ම මේ ඉඩම් පිළිබඳ තියෙන ගැටලුව හරියාකාර විසඳිය යුතුයි කියන කාරණය අපි බොහොම පැහැදිලිව දන්නවා මේකෙදි අපි සංඛ්‍යාලේඛන හැටියටම කරු මන්ත්‍රීතුමා ගත්තා මේ කාරණාවේදී විශේෂයෙන්ම මහවැලි කලාපතුරත ගත්තහම මේ වික්ටෝරියා කලාපය ඇතුළත තමයි විශේෂයෙන්ම වතුකරේ ජනතාවත් එක්ක අපේ මහවැලියත් එක්ක මේ ප්‍රශ්න ඇති වෙලා තියෙනවා. මේකෙදී අපි සංසන්දනය කරනකොට බොහෝ විට අදහස් ඉදිරිපත් වෙනකොට අපි බැලුවොත් එහෙම මූලාශ්‍රණ රුඩගරු මන්ත්‍රීතුමනේ සංසන්දනය කරලා ගත්තොත් එහෙම මහා විශාල ප්‍රමාණයක් අද අනිකුත් කලාපවලට අරගෙන ගිහිල්ලා පදිංචි කරලා ඔවුන්ගේ ජීවන තත්ත්වයන් උසස් කරන්න මහවැලිය හරහා අපිට පුළුවන්කම ලැබිලා තියෙනවා. මොකද මම මේ කාරණාවේදී කියන එක දෙයක් තමයි අපිට එක කලාපයක එක ප්‍රදේශයක යම් ගැටලු වෙලා තියෙන්න පුළුවන්. හැබැයි බහුතරයක් හැටියට ගත්තාම මහවැලිය හරහා ඔවුන් හිටපු තත්ත්වයට වැඩිය උසස් සත්වයකට ජීවන තත්ත්වය නගා හිටවන්න අපිට පුළුවන්කම ලැබිලා තියෙනවා. අපිට කොත්මලේ විශේෂයෙන්ම කොත්මලේ කලාපය ගත්තාම මේ කොත්මලේ කලාපයේ අපි මන්ත්‍රීතුමා දන්නවා අක්කර කාලවැගින් ඉඩම් ලබා දීලා පවුල් පදිංචි කරන්න එදා ඉඩම් අත්පත් කරගන්නකොට මහවැලිය හරහා කටයුතු කරලා තිබුණා. හැබැයි ඉන් අනතුරුව මොකද මගේ මේ සංඛ්‍යා ලේඛන වලට අමතරව ගරු මන්ත්‍රීතුමා මොනවා හරි වෙන ප්‍රශ්නයක් තියෙනවා නම් ඒ පිළිබඳ වෙනමම සොයබල්ලා කටයුතු කරන්න අපි සූදානම්. හැබැයි අනුපවුල් හතරක් ඒ අනුපවුල්නේ සමාවෙන්න ඕනේ පදිංචි කරන්න යනකොට පවුල් හතරක් මේ ප්‍රදේශයෙන් ඉවත් වෙන්නේ නැතුව අනිකුත් ඒ මහවැලි කලාපවලට යන්න එකඟතාවය පළ කරන්නේ නැතුව ඒ කණ්ඩායම් ඒ ස්ථානයේම රැඳී හිටියා. අද වෙනකොට මේ ප්‍රමාණය අනුපවුල් එක්ක පවුල් 67 දක්වා ගරු මන්ත්‍රීතුමනි මේ ප්‍රමාණය වැඩි වෙලා තියෙනවා. එතකොට මේ ප්‍රමාණයට ඉඩම් ලබා දීම සඳහා මහවැලිය දැන් මීට අවුරුදු ගණනාවකට ඉහතදී ඉඩම් අත්පත් කරගන්න යෝජනා කිහිපයක්ම ඉදිරිපත් කරලා තියෙනවා. ඒකෙදි මොච්චිකොට්ටේ ඉඩම් අත්පත් කරගන්න ගියපු වෙලාවේදී NBRO එක සම්පූර්ණයෙන් ඒ ඉඩම අත්පත් කරගන්නත් ඒක ඉඩම් පදිංචි කිරීම සඳහා සුදුසු නැති ඉඩමක් හැටියට ඒ නිරීක්ෂණ වලින් ඉදිරිපත් කරාම ඒ ඉඩම අත්පත් කර ගැනීමේ වැඩ කටයුතු එතනින් නතර වුණා. ඉන් අනතුරුව තවත් ඉඩම් දෙකක් අත්පත් කරගන්න අවශ්‍ය කටයුතු ක්‍රියාත්මක වෙනකොට ඒ ඉඩම් දෙකටත් NBRO එක හරහා ක්‍රියාත්මක කිරීම සුදුසු නැහැ කියලා ඒ ඉඩම් අත් දෙක අත්පත් කර ගැනීමත් නතර වුණා. අවසාන වශයෙන් දැන් මේ වෙනකොට මහවැලිය හැටියට අපි තීරණය කරලා තියෙනවා කැටපුලාව වත්ත JDB සතුව තියෙන වත්ත අත්පත් කර ගැනීම සඳහා. එතකොට මේ වෙනකොට ප්‍රාදේශීය ලේකම්තුමා හට මහවැලිය හරහා අපි යෝජනා ඉදිරිපත් කළාත් ඉවරයි. ඒ යෝජනා අනුව ඉඩම අත්පත් කරගෙන මේ අනුපවුල් වලට ඇතුළත් මහවැලිය හැටියට අපිට වගකීම මුලින් පැවරලා තිබුණේ පවුල් 34ක්. හැබැයි එහෙම නෙවෙයි, සියලුම පවුල් වලට අනුපවුල් ඇතුළුව පවුල් 67ටම ඒ ඉඩම් ලබා දීම සඳහා වන වැඩපිළිවෙල ගරු මන්ත්‍රීතුමනි මේ වෙනකොට අපේ ක්‍රියාත්මක වෙනවා. ඊළඟ කාරණාව තමයි අපි 424ක් මේ ඇවිල්ලා මම කතා කරන්නේ පල්ලේ කැලේ ඒ කියන්නේ දිගන කලාපයත් එක්ක අපේ ප්‍රදේශයත් එක්ක ගත්තාම මේ තමයි වැඩිම පවුල් ප්‍රමාණයක් වතුකරේ ඒ වතු සමාගම් එක වැඩ කරන කණ්ඩායම් හිටපු ස්ථාන. එතකොට මේ කණ්ඩායම් වලට අපේ ඉඩම් ලබා දීලා තිබ්බේ රජයේ ඉඩම් මාත්‍යා පනත යටතේ ගරු මූලාශ්‍රණ රුඩ මන්ත්‍රීතුමනි. ඒ කියන්නේ බදු ගිවිසුමකට බදු හැටියට මේගොල්ලෝ ගෙවීමක් කරලා. මොකද රජයේ සේවකයෙක් හැටියට බද්දක් මේ ඉඩම වෙනුවෙන් ගෙවලා තමයි ඉඩමේ අයිතිය තහවුරු කරගෙන තිබුණේ. අපි වාර්ෂික බලපත්‍රයක් තමයි මොවුන්ට ලබා දීලා තිබුණේ. හැබැයි අතිගරු ජනාධිපතිතුමා මැදිහත් වෙලා මේ කාරණාව සම්පූර්ණයෙන් වෙනස් කරලා අද වෙනකොට මේගොල්ලන්ට මේ ඉන්න පවුල් 424කට ඉඩම් සංවර්ධන ආඥා පනත යටතේ LDO බලපත්‍ර ලබා දෙන්න අපි කටයුතු කරලා තියෙනවා. ඒ කියන්නේ කිසිදු ගෙවීමක් නැතුව ඒ තමුන්ගේ ඉඩම තමුන්ගේ අයිතිය කියන ඒ තමුන්ගේම ඉඩමක් කියන අයිතිය තහවුරු කරන්න පුළුවන් වෙන විදිහට ඒ ඉඩම් ප්‍රමාණය 424කට ලබා දීලා තියෙනවා. ඒ වගේම තමයි අපි අඹකොටේ විශේෂයෙන්ම අපේ මන්ත්‍රීතුමා දන්නවා අඹකොටේ ප්‍රදේශයේ තමයි මේ වැඩියෙන්ම කම්කරු ප්‍රමාණයක් මේ කොත්මලේ හිටපු කණ්ඩායම් අපි අනුපවුල් සහ ඒ පවුල් සියල්ලක්ම පදිංචි කරලා තියෙනවා. එතකොට මේ මම අපි දැනට හදපු මේ බ්ලොකින් අවුට් ප්ලෑන් එකත් අපේ මූලාශ්‍රණ රුඩ ගරු මන්ත්‍රීතුමනි මම සභාගත කරනවා. මේකේ සම්පූර්ණයෙන්ම අපි හදලා තියෙනවා සැලැස්මක්. මේ බ්ලොකින් අවුට් ප්ලෑන් එකේ තියෙනවා 1059ක් ඉඩම් කට්ටි කරලා. හැබැයි අපිට දැනට වතුකරේ අපි මහවැලියේ පදිංචි කරන්න අවශ්‍ය ප්‍රමාණය ගත්තොත් එහෙම ඉඩම් නැතුව ඉන්න ප්‍රමාණය තියෙනවා පවුල් 234ක්. අනවසරයෙන් ඉන්න නියමානුකූල කර යුතු පවුල් ප්‍රමාණය 163යි. බදු ගෙවන හැබැයි ඉඩම අද වෙනකල් පෙන්නලා නැති ප්‍රමාණය ගත්තොත් පවුල් 295යි. ඒ එකතු වෙනවා 696ක්. මීට අමතරව තවත් අඹකොටේ පවුල් අපි හඳුනාගෙන තියෙනවා 136කුත්. ඒ 136ට අදාළව අනුපවුල් තව 76කුත්. එතකොට ඒ මුළු ප්‍රමාණය එනවා පවුල් 908ක්. එතකොට අද වෙනකොට අපේ අඹකොටේ වෙනුවෙන් මහවැලි අධිකාරිය විසින් අපි ඉදිරිපත් කරපු සංවර්ධන යෝජනා සහ බ්ලොකින් අවුට් ප්ලෑන් එකට අනුව
ඉඩම් කට්ටි 1059ක් අපි මේ වෙනකොට වෙන් කිරීමේ වැඩ කටයුතු ආරම්භ කළ අවසන්. ඔබතුමා දන්නවා අපේ දිගම්බර මැමතුමා හරහා එතුමාගේ අමාත්‍යාංශය යටතේ අපි වෙනමම ඒ නිවාස ඉදිකිරීම සඳහා අවශ්‍ය වන මුදල් ප්‍රතිපාදන වෙන් කිරීමේ වැඩ කටයුතු මේ වෙනකොට ක්‍රියාත්මක කරගෙන යනවා. ඔව්.
අදකින් දැනගන්න කැමතියි දැන් ඔය සලස්මේ හැටියට
ඔව්
ඒ කියන්නේ අවම බිම් ප්‍රමාණයක පවුලකට
ඔව්
අවම බිම් ප්‍රමාණය සාමාන්‍ය කොච්චරද
මේකේ ගරු මන්තුමා කලින් අපේ දීලා තිබුණා පර්චස් 30 බැගින්
මෙහෙමනේ පස්සේ තියෙන මතුමා මේ මේ මතුමා
මන්තුවා තා විනාඩිය මේකේ කලින් අපි දීලා තිබුණා පර්චස් 30 බැගින්
ඔව්
හැබැයි ඊට පස්සේ අපි පවුල් ප්‍රමාණය අරගෙන බලනකොට මේ වගේ අනුපවුල් එක්ක මහා විශාල ප්‍රමාණයක් ඉන්නවා විශේෂයෙන් අඹකොටේ වගේ ප්‍රදේශවල ගත්තාම
ඔව්
එතකොට ඒ ඉන්න සියලුම අනුපවුල් වලට දැන් අපි වෙන් කරන ප්‍රමාණය වෙලා පර්චස් 10යි අපි අලුතෙන් හඳුනාගත්ත කියපු 134ටත් අනුපවුල් 76ටත් පර්චස් 10 බැගින් වෙන් කරන්න තමයි දැනට තීරණය කරලා තියෙන්නේ ඒ කණ්ඩායම් වලට අවසාන ඉඩම් කච්චේරිය 3 මාසයේ 2 දා සහ 3 දා තියලා ඉඩම් හඳුනාගෙන ඉඩම් පෙන්නලා මේ වෙනකොට කටයුතු අවසන් කරලත් තියෙනවා
දැන් පස්සේ තියෙන මේක දැන් අපි අඩුම ගාන කර දේ දැන් මේ ඉඩම් බෙදීමේදී අවමාසයෙන් අවුරුදු 50කට වක්වත් අවුරුදු 50කට වක්වත් සැලසුම් කරලා තමයි මේ ඉඩම් බෙදන්න මොකද හේතුව දැන් අවුරුදු 50ක් කියන්නේ પરම්පරා දෙකක් විතරනේ එතකොට අපි දැන් පර්චස් 30ක් දුන්නොතින් මැතුමා දැන් 10ක් දුන්නොතින් අවුරුදු 30ක් යනකොට ඒ පවුල දන්නවන තත්ත්ව මොකක්ද කියලා පවුල සංවර්ධනය වෙනවා. එතකොට ඒ දරුවන්ට මේ පර්චස් 10 ඇතුළත අනිවාර්යයෙන්ම ඒගොල්ලන්ට ගෙවල් හදා ගැනීම සම්බන්ධයෙන් ගැටලුවක් මතුවෙනවා. මොකද මේ මිනිස්සු දැන් දැනලා තියෙනවා අපට යම්මාකාරයක කෙනෙහිලිකමක් ඒ වගේම අඩු සැලකිල්ලක් දැක්වෙනවා කියලා මේක මේ මිනිස්සු ඇඟට දැනලා තියෙනවා. අන්න ඒක කල්පනා කරලා බල්ලා වසර 50කට වක්වත් අඩු ගන්න තක්සේරු කරලා මේ පුළුල් කිරීමක් කරා නම් මේ ඉඩම් බෙදා දීම සහ පදිංචි කිරීම මම හිතන්නේ අපට යම් ප්‍රමාණයකට හරි මේකෙන් විසඳුමක් ලබා ගන්න පුළුවන් කියන එක මම විශ්වාස කරනවා.
ගරු මන්තුමා ඒ යෝජනාව හොඳයි. අතර ඒ ඔබතුමා කියපු කාරණාව තමයි මහවැලි ආරම්භයේදී ඒ ක්‍රමවේදයට කරලා තියෙන්නේ. අතරම ඉඩම් අක්කර දෙකක් මඩින් සහ තව අක්කර භාගයක් ගොඩින් ඉඩම් ලබා දීලා ඒ කියන්නේ සම්පූර්ණ ප්‍රමාණය අක්කර දෙකමාරක් එක පවුලකට ලබා දීලා තියෙනවා. එතකොට ඒ කණ්ඩායම් වලට ජීවන ක්‍රමවේදයකුත් ඉඩම තුලම ගොඩ නැගෙනවා. ඒ කියන්නේ යම් කිසි දෙයක් වගා කරගෙන ඒවා විකුණගෙන ජීවත් වෙන්න පුළුවන් ක්‍රමවේද මේ සියලු දේවල් මහවැලි හරහා ලබා දීපු ඉඩම් තුලම ඒ කට්ටියට ලැබෙනවා. ඒ වගේම තමයි ඊළඟ අනුපවුල් හරි ඒ પરම්පරාවලට පදිංචි වීමේ අවකාශයත් ඒ තුල ලැබෙනවා. හැබැයි මේ සියලු දේවල් මන්තුමා අපිට කරන්න වෙලා තියෙන මේ 65525 ඇතුළත එතකොට අපි මේ කතා කරන්නේ අවුරුදු 30කට විතර කලින් මහවැලි ව්‍යාපාරයේ හදපු යෝජනාවක අත්පත් කරගත්ත ඉඩම් සහ මහවැලි යටතේ තියෙන ඉඩම් ප්‍රමාණය එක්ක අද මේ සංඛ්‍යා ලේඛන එක ගත්තාම මන්තුමා පවුල් 300 හිටපු තැන්වල අද වෙනකොට 1800 වැඩි වෙච්ච තැන් පවා තියෙනවා. ඒ මං කියන්නේ අනුපවුල් විතරක් කියලා. හැබැයි තවත් වෙනත් පවුල් වල පදිංචි වෙච්ච ඒවා 1800කට. ඒ කියන්නේ මේවා 6-7 ගුණයකින් වැඩි වෙලා තියෙනවා. ඉතින් අපි අර මහා විශාල ඉඩම් ප්‍රමාණවලට යන්න ගියොත් මේක කොතෙකුත් දුරට ප්‍රායෝගිකද කියන ප්‍රශ්නෙත් ඇවිල්ලා තියෙනවා. ඒ වගේම තමයි අපි පදිංචි කරන ඉඩම්වල සියලු දෙනාට අපි පහසුකම්ුත් ලබා දිය යුතුයි. අපි මේ කණ්ඩායම් ගිහිල්ලා කොහේ හරි ගිහිල්ලා වත්තක් අත්පත් කරගත්ත කියලා ඒ වත්ත ඇතුළට දාලා ඉඩම් ටික දීලා මේ කට්ටියට පාරවල් නැත්තම් ලයිට් ටික නැත්තම් පාසල් ටික නැත්තම් මේ කට්ටියට අවශ්‍ය කරන මූලික පහසුකම් ටික අපිට දෙන්න බැයි නම් අපි රජයක් හැටියටත් අපි සියලු දෙනා අසාර්ථක වෙනවා. ඒ නිසා අද මේ
රැමතුමා මම දැන් මේ සඳහන් කරපු මේ මොච්චකොට්ටේ හා කටුකොල කියන ග්‍රාම නිලධාරි වසම දෙකක් 462 B හා 462 C කියන මේ ජන කොටස් මුලින්ම මහවැලි සංවර්ධන යටතේ එකතු කරගත්ත මිනිස්සු නෙමෙයි ජනතාව නෙමෙයි. ඒ විපතටපත් වූ ජනතාවට මේගොල්ලෝ හිටපු වත්ත බෙදා දෙන්නේ ඉඳලා මේගොල්ලෝ ඉඩම් අයින් වෙලා වෘත්ති අයින් වෙච්ච කී කට්ටිය. දැන් මේ ජනතාව 2011න්ම 2011 9 මාසේ 27 වෙනිදා ඒගොල්ලන්ට ලීකිලි අම්බෙලා තියෙනවා මගවැලි අධිකාරිය යටතේ මේ ජනතාව අරගෙන තියෙනවායි කියලා. ඒ වෙන විටත් ඒගොල්ලන්ට පර්චස් 20ක භූමි ප්‍රමාණය ලබා දෙන කියන පොරොන්දුව ලබා දීලා තියෙනවා. දැන් කට්ටිය වැඩි වෙලා තවත් යනකොට දැන් 2011 පර්චස් 20 ලබා ගත්ත අයට දැන් පර්චස් 10කට බහිනවා කියන්නේ ලොකු අසාධාරණයක්. මගේ කතාව කියපු පරිදි අවුරුදු 33ක්ම මේගොල්ලෝ සටන් කරගෙන ඉන්නේ පාරම්පරිකව ඒගොල්ලෝ වගා කටයුතු කරගෙන මේක වගා කටයුතු කියන වත්තේ වැඩ කරපු වත්තක්කයින් ගිලා ගිහිල්ලා දැන් ලයින් කොටුවට දීලා තියෙන තැන මේගොල්ලන්ට ජීවන පාය තත්ත්වය වෙනස් කරන්න ඕනේ. ඒකද මං කාරණිකව ඉල්ලා සිටිනවා. මං හිතන විදිහට අපේ ආණ්ඩුකාරතුමිය මේ මාස 12 වෙනිදා මේ සම්බන්ධව රැස්වීමක් පවත්වනවායි කියලා මට පොරොන්දු වුණා. මටත් එන්න කිව්වා, ජනතාවට එන්න කිව්වා. එකසේ සලකන්නේ නැතුව අපේ නිහල් කලපතිමන්තුමා කිව්වා වගේ එකසේ අර ප්‍රමාණය අරගෙන ඒ කලින් වන්දි ලවාපු කට්ටිය නැති කට්ටිය ඔක්කොම එකසරලම මේක විශේෂ ප්‍රශ්නයක් හැටියට සලකලා ඔබතුමා මේ මේ මං ලියකිලි ඔක්කොම මං සඳහන් මං ඔබතුමාට ලබා දෙන්නම්. මේ අවුරුදු 33 ඒගොල්ලන්ට මොන මොන පොරොන්දු දුන්නාද, මොන මොන ලියකිලි ඒගොල්ලෝ අතේ තියෙනවද, ඒ ජනතාවේ වැඩසටහනම මේක තමයි, මේක අරගෙන එහෙම මේ දුවන එක තමයි වැඩ. මං අපේ කොත්මල ප්‍රාදේශීය ලේකම්තුමාටත් කතා කරා මේ ගැන. ඔබතුමා මේ මහවැලි අධිකාරියේ මේ වැඩසටහන ඒගොල්ලන්ට පවරා තියෙන කතාවත් එතුමා කිව්වා. නමුත් අසාධාරණයක් නොවන විදිහට අඩුම ගානේ ඒගොල්ලෝ ජීවනෝපායට හොරතු දෙන විදිහට අක්කර කාලක්වත් මේ ජනතා ජනකොටස් මේ ලයින් කොටස් මේ ග්‍රාම නිධාර වශයෙන් ඉන්න ජනතාවට ලබා දෙන්න මම බොහොම කාරණකilla සිටිනවා.
මන්තුමා දැනට
සංවර්ධන මණ්ඩලයේ ඒ වතු වල දෙමළ ජනතාව පදිංචිලා හිටියනේ ඒගොල්ල ඒ වත්තේ වැඩ කරමින්. අන්නේ වතු මහවැලි සංවර්ධන යෝජනා ක්‍රමය යටතේ ඒ ජලාශයට යටවීම නිසා ඒ යට වෙච්ච මිනිස්සුන්ට තමයි බෙදලා දීලා තියෙන්නේ. එතකොට මේගොල්ල අර මේගොල්ලේ වතු වලින් එළියට වැටුණා. අර මෙතන වෙලා තියෙන්නේ අටුව කඩලා පුටු හදලා තියෙනවා. මම කියන්නේ අන්න ඒක තමයි මම කියන්නේ මේ ගැටලුවක් කියලා.
මන්තුමා දැන් ඔබතුමා කියපු කාරණාවේදී අපි ඒ කොත්මලේ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසේ තියෙන කණ්ඩායමට බොහොම පැහැදිලිව මොච්චිකොට්ටේ තෙලිස්සයායගල වත්තයි අපිට දැනට ගන්න පුළුවන් කමක් නැහැ. ඒ වෙන මොකක්වත් මහවැලි විරුද්ධතාවයක් නෙවෙයි NBR එකේ තියෙන ගැටලුව නිසා. එතකොට ඒකට තමයි මම ඉස්සල කියපු ආකාරයට අපි විකල්ප ඉඩම හැටියට කැටපුලාව වත්ත තෝරගෙන තියෙන්නේ. ඒ කැටපුලාව වත්ත මන්ත්‍රීතුමා අත්පත් කරගත්තට පස්සේ ඒකෙදී ඉඩම් ලබා දීම පිළිබඳව ප්‍රශ්නයක් නැහැ. ඒකේ අපිට අවශ්‍ය ප්‍රමාණයට මොකද අපේ පෞල් ප්‍රමාණයත් 67ක් ඒ ටික ලබා දෙන්න පුළුවන්. ඒ පිළිබඳ සම්පූර්ණ වගකීම අපි ගන්නවා. ඒ වෙනුවෙන් මේ වෙනකොට මහවැලි අත්පත් කර ගැනීම සඳහා යෝජනාවත් යවලා ඉවරයි. ඒ නිසා ඒ පිළිබඳ ප්‍රශ්නයක් නැහැ. මම ඊළඟ කාරණාව ඔබතුමාට කිව්වේ අපි අර ඔබතුමා කියපු ආකාරයට ඉඩම් වලට බදු ගෙවන ඉඩම් හඳුනාගත්ත පෙන්නපු හැබැයි ඉඩම් දීපු නැති කණ්ඩායම ඉන්නවා 295ක්. එතකොට මේ සියලු දෙනා නියමානුකූල කිරීමේ වැඩපිළිවෙල තමයි අපි අපකොටේ ව්‍යාපෘතියෙන් කරන්නේ. මම ඒ නිසා තමයි මේ සභාගත කරන්නේ සමස්ත ව්‍යාපෘතියම. ඒ සැලසුම් එක්කම මම සියල්ල සභාගත කරන්න එකයි. එතකොට ඔබතුමාලට බලන්න පුළුවන් මේ කාවට ගියට නෙවෙයි ඉඩම් කට්ටි 1059ක් හඳුනාගෙන ඉඩම් කට්ටි 908ක් අවශ්‍ය කරන තැනට ඉඩම් කට්ටි 1059ක් අපි හඳුනාගෙන ඉවරයි මුලාසුන් අරුඩගරු මන්ත්‍රීතුමනි. ඒ කියන්නේ මේ 1059 අපි නියමානුකූල කරලා ලබා දෙනකොට ඔබතුමාලාගේ තියෙන ඉඩම් ගැටලුව බොහොම පැහැදිලිව සම්පූර්ණයෙන් අවසන් කරන්න අපිට පුළුවන්කම තියෙනවා. ඒ වගේම තමයි ඒ අපි හඳුනාගත්ත කණ්ඩායමට අමතරව කවුරු හරි මේකේ ඉන්නවා නම් ගරු මන්ත්‍රීතුමනි ඔබතුමා දන්නවා ගිය මාසේ අපි නෝටිස් කරලා අසාධාරණයක් වෙච්ච කණ්ඩායම් ඉන්නවා නම් අපිට ඉල්ලුම් කරන්න කියලා අපි නෝටිස් කරා. ඒකෙදි අපිට අලුතෙන් පවුල් ආව 47. ඒ 47ටත් මේ වෙනකොට අපි ඉඩම් කච්චේරියක් තියන්න අපි දින තීරණය කළා. ඒ 47ටත් අපි ලබා දෙනවා. ඒ නිසා අපි නෝටිස් කරන ඕනම වෙලාවක මේ මම කියන 908ට අමතරව කවුරු හරි අනුපවුල් හරි අපි දැන් ඒ කියන්නේ පවුල් හැටියට නෙවෙයි අනුපවුල් වල වගකීමක් අපි ගන්නවා. ඒ අනුපවුල් වල හරි ඔබතුමා කියනවා නම් කවුරු හරි ඒ අසාධාරණයට ලක් වෙලා ඉන්නවා කියලා ඒක අඹ කොටේ වෙන්න පුළුවන්, දිගන වෙන්න පුළුවන්, කොත්මලේ වෙන්න පුළුවන්. මේවා තමයි ඔබතුමාලට වැඩිම බලපාන ප්‍රදේශ. ඒ ඕනම කෙනෙකුට මේ නෝටිස් එකට අපිට ඉල්ලුම් කරන්න කියන්න. ඒකට බොහොම පැහැදිලි වේ සියලු දෙනාට සාධාරණයක් අපි ඉටු කරනවා. ඒ වෙනුවෙන් අවශ්‍ය ඉඩම් හඳුනාගෙන බ්ලොකින් අවුට් කරලා ප්ලෑන් කරලා ඒ සියල්ල අවසන්. ඒ විතරක් නෙවෙයි මූලික පහසුකම් හැටියට අඹකොටේ ප්‍රධාන මාර්ගය සකස් කරන්න නැතුව මේ කවුරුවත් මේ ඉඩම් ඇතුළට දාන්න පුළුවන් කමක් නැහැ. ඒක අයි රෝඩ් එක යටතේ කාපට් කරන්න අවශ්‍ය ප්‍රතිපාදනත් මේ වෙනකොට අපි වෙන් කරලා අවසන්. ඒ නිසා මේක අතිගරු ජනාධිපතිතුමා මැදිහත් වෙලා එතුමාගේ විශේෂම නියෝග පරිදි ක්‍රියාත්මක කරන වැඩක් හැටියට මේකේ කිසිම විදියකින් අඩුපාඩු වෙන්නේ නැහැ. ඒක නියෝජ්‍යමතිවරයා හැටියට මට වගකීමෙන් කියන්න පුළුවන්. මම ඒ නිසා තමයි ඔබතුමාට කිව්වා අපිට අමතර ඉඩනුත් හඳුනාගෙන තියෙන නිසා කාට හරි අසාධාරණයක් වෙනවා නම් ඒව ඉදිරිපත් කරන්න ඒවටත් අවශ්‍ය කරන විසඳුම් ලබා දෙන්න අපි සූදානම්.
බොහොම ස්තුතියි. පාර්ලිමේන්තුව මේ මාස 3 වෙනිදා පස්වරු 1ට නැවත රැස් වෙනවා.